करुणामय चारु लोचनम शरणायात जनार्ति मोचनम पतितोद्धरणाय तत्परम सहजानंद गुरुम भजे सदा। करुणामय चारु लोचनम, सुंदर नेत्रों पण करुणा थी पूर्ण। शरणायात जनार्ति मोचनम, शरणे आवेलानी आरती एटले पीड़ा, મોચન એટલે છોડાવનારા। એટલે આપણી વાત ચાલે છે કે ભગવાનને શરણે જવાથી આપણને શું શું મળે છે। તો જ્યારે આપણે શરણાગત થઈએ છીએ, વર્તમાન ધારીએ છીએ, કંઠી પહેરીએ છીએ, ત્યારે મંત્ર સાથે આપણને ભગવાનની સાથે જોડવામાં આવે છે। काल माया पाप कर्म यम दूध भयादहम श्री कृष्ण देव शरणम प्रपन्नोस्मी स पातुमा। काल थी, माया थी, पाप थी, कर्म थी अने यम दूत थी, आटला थी आपने बचावे छे। બીજી વાત એ છે કે આટલાથી આપણે દુઃખી થઈએ છીએ અને દુઃખી થયા છીએ એટલે બચવા માટે ભગવાન પાસે જઈએ છીએ। જીવનમાં જે કાંઈ દુઃખ છે એ આટલી બાબતોથી જ છે, અને આ જે બાબતો છે, કાળ, માયા, પાપ, કર્મ, યમદૂત, એને છોડાવવા માટે એક જ શરણ એવું છે કે જે આપણને બચાવી શકે, અને એ છે ભગવાનનું શરણ। બીજે ગમે ત્યાં જઈએ તો એ આપણને કોઈ કાળ માયા એનાથી રક્ષણ આપી શકે નહીં, કારણ કે એ બધા જ કાળ માયાથી ભયભીત હોય એટલે આપણને રક્ષણ ના આપી શકે। જે પોતે જ પાણીમાં ડૂબતો હોય એ આપણને શું બચાવે, પણ જે ડૂબતો ન હોય અને સામર્થ્ય ધરાવતો હોય બીજાને તારવાનું એ આપણને છોડાવે। તો એક ભગવત તત્વ જ એવું છે કે જે કાળ માયાના અંડરમાં નથી પણ કાળ માયા એના અંડરમાં છે, છતાંય એક વસ્તુ સમજી રાખવી જોઈએ। આપણે કાળ વિશે વાત કરી લીધી છે, કાળનો અર્થ એક સમય થાય, કાળનો અર્થ મોત પણ થાય, કાળનો અર્થ નાશ પણ થાય, એ બધાને ભક્ષણ કરી જાય છે। અને છતાંય આપણને એમ પણ લાગે છે, માનો કે મોટો હોનારત થાય, ભૂકંપ થાય, કોઈ એવી આપત્તિ કેલેમિટી આવી જાય, તો એમ લાગે કે આમાં ક્યાં આમાં ભગવાનનું કર્તૃત્વ આવે છે। કોઈ એકાદ વ્યક્તિનો મગજ વિફરી જાય, હિટલર જેવાનો, તો 60 લાખ યહૂદીઓને કાપી નાખે, મારી નાખે, ગેસ ચેમ્બરમાં મારી નાખે, તો આપણને એમ થાય કે આમાં ક્યાં ભગવાન આવ્યો, આમાં તો હિટલર કરે એમ થાય છે। પોલીસને મનમાં જેમ આવે તો એ જેમ કરવું એમ કરે છે, આમાં ભગવાન ક્યાં આવે છે વચ્ચે। ભગવાનના હાથમાં જ હોય, ઘણા નાસ્તિકોનો, રેશનાલિસ્ટનો આ જ પ્રશ્ન છે ને, જો ભગવાન જ કરતા છે એમ માનો છો તો અમે એવું માનીએ છીએ કે દયાળુ નથી, અને જો તમે એમ કહેતા હોય કે દયાળુ છે તો અમે એમ માનતા નથી કે એ કરતા છે, બે ભેળું હોય તો આવું થાય નહીં। દયાળુ હશે તો એ કઈ કરી નહીં શકતો હોય, આપણે જેમ આંસુ સારતો હશે, અને તમે એમ કહો કે સર્વ કરતા છે, સર્વનિયંતા છે, તો એમાં દયા નહીં હોય, જો દયા હોય તો આવું જોઈ ના શકે। આ એનો લોજિકલી પ્રશ્ન છે, પણ વસ્તુસ્થિતિ કોઈ તર્કથી હાથમાં નહીં આવે, એના માટે જીવનમાં પોતાનામાં ઊંડું ઉતરવું પડે કે ભગવાન સર્વ કરતા છે ને છતાં દયાળુ છે, અને છતાંય થાય છે, શું કામ થાય છે, કે એ પણ બધું થવાની પાછળ પણ ઘણા બધા કારણો છે, અને જે એ આપણે સમજીએ તો એમ લાગે કે થવું જ જોઈએ, કારણ કે આપણે જ ઘણી વસ્તુઓનો ભંગ કરતા હોઈએ। તો કર્મનો એક નિયમ છે, એને બાંધ્યો છે કે બધાને એના ફળ મળે, એટલે એ પ્રમાણે એ આપે જ છે, છતાંય દયાળુ છે, પાછા એક કે જેટલું આપવું જોઈએ એટલું તો નથી જ આપતા. બીજી વસ્તુ એ છે કે સર્વ નિયંતા છે એનો મર્મ જ એટલો છે કે એ જેટલું ચાલવા દે એટલું જ ચાલે છે. ચાલવા દે છે એ હકીકત છે, એની પાછળના જે કારણો છે મને તમને નહીં સમજાય. નહીતર ઘણી વાર એવી ઘટના બની હોય કે જેમાં કોઈ પણ માણસ બચી જ ના શકે અને છતાંય બચે, એની પાછળ એનું સર્વોપરિપૂર્ણ છે. એ ધારે તો બચાવી શકે. એટલે જેટલું ચાલવા દે એટલું. અને આ વાત વચનામૃતની છે, શ્રીજી મહારાજની છે, શ્રીમુખની છે, કે જે વજીરનું જેટલું ચાલવું દેવું હોય એટલું રાજા ચાલવા દે એટલું ચાલે. રાજાની ઈચ્છા ન હોય ને એની નિયંત્રણમાં આવી જાય કે હવે નથી આ કરવું તો એ એક જ લીટીએ વાત કાઢી નાખે. પણ રાજા ચાલવા દે છે એ તો માનવી નબળાઈ પણ હોઈ શકે, પણ ભગવાનમાં એવી કોઈ નબળાઈ નથી. પણ એની પાછળના જે કારણો છે એ કારણો આપણને હાથમાં ન આવે. હાથમાં નથી આવતા એવું નથી, પણ આપણે એટલી ક્ષમતા નથી કે એ કારણને સમજી શકીએ અને જોઈ શકીએ. પણ જે ખરેખર મહાપુરુષ છે, જેની દ્રષ્ટિ ખુલ્લી છે, એ દીવાની જેમ જોવે છે કે આટલા આટલા કારણોસર આ થયું છે અને એ ભગવાનને કરવું આવશ્યક હતું. એ નથી સમજાતું એટલે મહાભારતમાં લાખો લોકો મરી ગયા. ગાંધારી એ જ કીધું ને કે તમે ધાર્યું હોત તો ન થાત, તમે ધાર્યું હોત તો ન થાત. વાત પ્રશ્ન છે, પણ એ ધારતા નહોતા ને. ગાંધારીનો પ્રશ્ન સાચો, તમે ધાર્યું હોતા ન થાત. ભગવાન શ્રી કૃષ્ણ મનમાં હસ્યા કે વાત સાચી છે, હું ધારું તો કોઈ કઈ ન કરી શકે, પણ હું ધારતો જ નહોતો ને, મારે આ કરવું જ હતું, મારે આવી જ રીતે આ સાફ કરવું જ હતું. આપણે કોઈ છારોડીની જગ્યા છે, આડબીડ જંગલ, બાવળનો કોઈ પાર નહીં, બધી બરાબર છે, વૃક્ષો પણ જીવ છે, એ નહીં થતું હશે ને, આમ શું કામ કાપી નાખે છે એમને. પણ આપણે ધાર્યું જ હતું કે ભાઈ એ કઈ રાખવા જ નથી. હવે આપણે શા માટે કાપીએ છીએ, બાવળને કોઈ દી સમજાવવાનું નથી કે અહીં શું કરવાના છે, એની દ્રષ્ટિ જ નથી ને, એ તો એટલું જ જોવે છે કે અમને શા માટે કાપે અને આમાં એને હાથમાં શું આવે. અમે ઉપકારી, અમે એને લાકડા આપીએ, છાંયો આપીએ, અમે કંઈ નડ્યા નથી, એક બાજુ ઊભા છે, છતાંય શું કામ કાપે છે. એ લાખ ગમે તેટલા પ્રવચનો બાવળ સાંભળે તો એ બાવળને આપણી વાત સમજાય નહીં કે અમને શું કામ કાપે છે. એ જ વાત આપણા માટે છે કે આપણને ભગવાન કાપે છે, મહાભારતમાં કાપે છે લોકોને, પણ એ કપાનારાને ખબર નથી આવવાની બાવળની જેમ કે અમને શું કામ કાપે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવા જાય તે પહેલા કહે છે વિષ્ટિ સફળ નહીં થાય, પણ હું જઈ આવું એટલા માટે કે લોકો એમ ન કહે કે અમને પ્રયાસ ન કર્યો, એટલે હું જઈ આવું. થવાનું તો આખરે શું છે એ મને ખબર છે. એટલે આ બધી ઘણી બધી વસ્તુઓ બુદ્ધિથી પર છે. હું એમ કહું કે આખી દુનિયાને બચાવે કે ન બચાવે, જાય ચૂલામાં. આખું મહાભારત બચાવે કે ન બચાવે, જાય ચૂલામાં. એક વ્યક્તિ માટે તે ગમે તે કરી શકે છે, ગમે તેવો કાયદો હોય, પણ એક વ્યક્તિ માટે તો દયાની અરજી હોય હોય ને હોય જ. રાષ્ટ્રપતિ માટે, એક વ્યક્તિ માટે દયાની અરજી હોય જ. હજી અફઝલ આંટા મારે છે ને, એ વાત એવી જ છે. એટલે આખી દુનિયાનું આપણે રખવાળું મૂકી દઈએ, પણ આપણા માટે ગમે તે કરી શકે એક વ્યક્તિ માટે, એટલે શરણાગત થવામાં આપણને પૂરેપૂરો ફાયદો છે. એક માણસ મારી તમારી જેવા પણ દયાની અરજીએ ગમે તેવા ગુનેગાર હોય તો એને અટકી જતા હોય તો આપણે તો એને શરણે છીએ તો જરૂર આપણી રક્ષા થાય, ને આપણે એટલું જ જોઈએ ને. આપણું સર સલામત તો પગડિયા બહોત, આપણે બચ્યા, બહુ બચ્યા, દુનિયા બચી ગઈ, અને આપણે મરી ગયા તો દુનિયા મરી ગઈ, પછી શું છે? આપણે મરી ગયા પછી શું છે, પાછળ શું થયું શું ન થયું કોણ કઈ છે? એટલે જેટલું ચાલવા દે એટલું કાળ માયાનું ચાલે છે, અને ચાલવા દે છે એ પણ હકીકત છે, છતાંય પર્સનલી કોઈના માટે ન ચાલવા દેવું હોય તો ન ચાલવા દે એ હકીકત છે, અને એ જવાબદારી આપણી છે. આપણે હવે કેવી રીતે ચાલવા દેવું છે પોતાના માટે, તો એને શરણે થઈ જવાનું. તો એ બધું કરી શકે છે, બધું જ કરી શકે છે, પણ એ કરાવવું એના માટે આપણી પાસે એવી રુજુતા હોવી જોઈએ, દીનતા હોવી જોઈએ, શરણાગતિ હોવી જોઈએ, તો કાર્ય થાય છે. એમાં કોઈ ફર્ક નથી, એમાં કોઈ સંશય નથી. તો આ એક વાત થઈ, કાળની વાત પૂરી થાય છે. માયા આપણે એનાથી જ દુઃખી થઈને ભગવાનની પાસે આવ્યા છીએ કે આવવું જોઈએ કે આવીએ છીએ. માયાના બે કામ છે, એક આવરણ બીજું વિક્ષેપ. આ બેની શક્તિ જ છે માયાની, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. આવરણ એટલે ઢાંકી દે છે, વિક્ષેપ એટલે વિક્ષેપ કરી નાખે છે. વિક્ષેપ ઉભા કરે આ માયાનું એક કામ. શું વિક્ષેપ ઉભા કરે? ભગવાન પાસે જવા ના દે, ભગવાનને માટે સમય કાઢવા ના દે. આ માયા પેલો વિક્ષેપ ઉભો કરે. કરોડો લોકો છે નથી ભગવાન ભજતા, એની પાછળનું એક કારણ માયાની વિક્ષેપ શક્તિ છે. એવા વિક્ષેપ ઉભા કરે કે 7 મિનિટ લાગે મંદિરે પહોંચતા, પણ 70 વર્ષમાં જાય નહીં. માયાનો વિક્ષેપ. કદાચ સંકલ્પ થાય મંદિરે જવું જોઈએ, પણ એ વિચારમાં 70 વર્ષ વયા જાય, નહીં તો 7 જ મિનિટ ઉપર હોય. એ કોણ કરાવે છે? માયાની વિક્ષેપ શક્તિ છે. ઘણી વાર આમ બુટ ચપ્પલ પહેરીને ઉભો થઈ ગયો હોય ત્યાં કઈક એવો વિક્ષેપ આવે, પાછો બેસી જાય. એક રાજા ની સંતાન, કોઈ સંતાન નહીં, પછી એને વિચાર થયો કે કોને ગાદી સોંપવી, એટલે એને જાહેરાત કરી કે મારી પાસે મારા મહેલે જે પહેલો આવે એ રાજા, જેને આવવું એ આવી જાય. એટલે દિવાન ચોક્યો કે આમાં તો કેટલા લોકો આવે, રાજા થવા કોણ ના આવે. આપણને કોઈ જાહેરાત કરે કે ભાઈ દિલ્હી વહેલો પહોંચે એ પીએમ થાય, તો આમાંથી લગભગ ઉભા થઈને વિયા જાય, બરાબર છે? અને દિલ્હી પહોંચવું કઈ કઠણ ના પડે. એટલે દિવાન કઈ બોલ્યો તો નહીં ત્યારે, પણ એને એવી બધી વ્યવસ્થા કરીને એ અચરજ ભરી હતી કે લગભગ કોઈ પહોંચે નહીં. રાજ તો દીવાનો ઉપર ચાલતા ને, રાજાઓથી હતા પણ ઘણા દીવાનોથી ચાલતા. એટલે પ્રજાજનો એ નિયત દિવસે નીકળવાનું શરૂઆત કરી, પણ એ રાજાના મહેલ સુધી ખૂબ લાંબુ અંતર, અને ત્યાં દીવાને એવી બધી વ્યવસ્થાઓ રાખી કે લોકો જાય ને ફસાય જ જાય. એ શું રાખ્યું? કોઈ જગ્યાએ ખાવા પીવાની દુકાનો, વ્યવસ્થાઓ, રેસ્ટોરાં, જાત જાતની વાનગીઓ, એવા સરસ, ઓહો, ગોટા તળાય, ગાંઠિયા 3-4 પ્રકારના, હાથના વણાઈના, જારાના, ને મશીનના, ઝીણા ગાંઠિયા, જાડા ગાંઠિયા, 3 આંકાવાળા, 4 આંકાવાળા, ઓહો, અને આરે એવા વઢવાણી તળેલા મરચા, નમક છાંટેલા, ફાફડીને ગરમ જલેબી, ઓહો, જો મોઢામાં પાણી આવી ગયા, રસગુલ્લા, જાત જાતની વાનગીઓ, કોઈ દી જોઈ ન હોય જન્મ કરીને એવી બધી વાનગીઓ, સુગંધ સોડમ આવે 94 નમકીન વસ્તુઓની. એટલે લોકો કે થોડુંક ખાતા જાય અને સાવ ફ્રી હો, પછી મૂકે કોઈ એ મોહબત ફિર મિલે ને મિલે. ટ્રેનના એવી ગીડદી, એટલી રશ, બધા ઉભા ઉભા જાય મુંબઈમાં, ઘેટા પૂરા બધા આમાં માળક ડોળા થાય, પછી કાંઈ હાથ છૂટા કરી નાખો ને તોય ધક્કો લાગે, તો આમાં આમ થાય, કોઈ નીકળી ન જાય, એટલા બધા ભરેલા. એમાં એક જણા ખારી સિંગ આમ રાખેલી, એમાંથી આમ ખાય, એમ ધક્કો આમ આવ્યો એટલે આમ વયું ગયું, બાજુવાળા લઈને મુઠો ભરી લીધું. બોલો કે યાર તમે શું કહો, તો તમે દીધું ના પાડો છો. હવે ના આમ ધર્યું એટલે દીધું કહેવાય, લ્યો ઓલો કઈ બોલી ન શક્યો, અને ઓલા એવો મુઠો ભર્યો તો તળિયું પર દીધું. હે મોહબત પીર મિલે ને મિલે. હવે એટલી ગીડદી બોમ્બેમાં એવી જ છે, આપણને ખંજવાળ પગે આવે અને આમ ખંજોળીએ, પછી બે મિનિટ પછી બાજુ વાળો કે યાર નખ બહુ છે તમારા લાંબા. આપણને એમ કે આપણે આપણા પગને ખંજવાળીએ છીએ, પણ બાજુવાળાના લૂચા કાઢી નાખતા હોય, પછી એને કેવું પડે હવે રાખો નખ મોટા છે. એટલે આવું ફર્યો અને લોકો થોડુંક ચાખે, ચાખ્યા પછી જવાય એ ગોટો ને ચટણી રાયપુરના પાછા કેવા છે. હા એટલે કોઈ ખાવા પીવામાંથી હમણાં જાય, ત્યાં તો આગળ જાય તો પીવાનું આવે, પીવામાં તો પાછું પેલું આવે ને કે જે પીધા પછી તો તરત જ રાજા થઈ જાય, પીધા વેળો જ રાજા જ થઈ જાય. બોલો અકબર ની સવારી નીકળી ને એક જણો પી ગયેલો હતો, જઈને આમ સવારી ધીમે ધીમે હાલી જાય ને હાથી ઉપર અકબર બેઠેલો, ત્યાં તેનો સામે જઈને કે હાથી વેચવોશ, ફેળ છે બોલી નાખો પછી કેતા નહી પછી પસ્તાશો. પછી અકબર સમજી ગયા કે હા પીને લેલું થઈ ગયું, એટલે તરત ઓલા લઈ ગયો, એને કીધું પકડીને એક બાજુ લઈ જાઓ મૂકી, પૂરી જ દીધો એને તો જેલમાં. બીજે દિવસે અકબરે પછી એને રાજ કચેરી બોલાવ્યો, બોલો હાથી મારે વેચવો છે, કેટલામ લેવો છે? તો કે લેવા વાળો તો ભયો ગયો, એ તો પોલીસે બે ભાઠા માર્યા ને ત્યાં જ વયો ગયો. કે હવે અત્યારે તું મારા કઈ નથી, હવે અત્યારે શું લઉં, મને તો પહેરવાય નથી ને કઈ નથી, હાથી હું શું કરું? એટલે એ પીધા પછી તો કોઈ જઈ શકે નહીં, આવી બધી વ્યવસ્થા. બીજી બાજુ એવું પછી નાચ ગાન નૃત્ય ને એ બધું જોવામાં રહી ગયા, કોઈ સંગીતના જલસામાં રહી ગયા, કોઈ વૈશ્યાઓના થનગનાટમાં ને વૈશ્યાઓના રૂપ લલનાઓનામાં એમાં એમાં લોભાઈ ગયા, વિષયોમાં મોહિત થઈ ગયા. ને કોઈ લોકો સુવર્ણ ને હીરા ને માણેક ને એ બધાને સારી સારી વેરાયટીઝ મફત મળતું હોય તો એ લેવામાં એને જોવામાં એમાં રહી ગયા. કોઈ લોકો સફળ કેમ થયું એના મેનેજમેન્ટના ક્લાસ ચાલતા હોય એ સાંભળવામાં રહી ગયા કે અમારે સફળ કેમ થયું છે. હવે આમનો હાઈલા હોત તો સફળ થઈ જાત, પણ હવે સાંભળવામાં રહ્યા લ્યો. એટલે એ કર્યા રાખો ને ઓલા પહોંચવા વાળા પહોંચી જાય. આવી જાત જાતની બધી હર્ડલ્સ બધી રાખી એમાં બધા જ નગરજનો લોભાઈ ગયા, પણ કોણ પહોંચ્યું કે નહીં એ પછી છેલ્લા વાવડ નથી. આ સંસાર છે ને એમાં રાજાધિરાજ પરમાત્મા છે, એનું ખુલ્લું ઇન્વિટેશન આમંત્રણ છે, જે મારી પાસે પહોંચે એને હું મારી ગાદી આપું, મારું મહેલ આપું, મારું સ્થાન આપું, મારું પદ આપું, મારું ભવન આપું, અક્ષરધામ આપું, દિવ્ય ધામ આપું. હવે નીકળવું તો છે જ, પણ નડે છે શું કયો જી. બસ આ જ છે ને આ બધી સજાવટ. અમે ભણતાને જો વાત યાદ આવી ગઈ, ત્યારે એક વાસવ દત્તાનો પાઠ આવતો દોડમાં, તો એ રાજકુંવરી એને વરે એવું જ છે ને, પણ એ રાજકુંવરીને કોઈ ઓવરટેક કરે નહીં, એને કોઈ રેસમાં જીતે નહીં, કારણ કે એની પાછળ રાજકુંવર દોડે એવી જ પેલી કંઈક ને કંઈક એવી કિંમતી વસ્તુ, હીરા, કોઈ માણે, કોઈ એવા સુવર્ણના સફરજન ને આવું તેવું એવું બધું રસ્તામાં દોડતી દે. એટલે પેલો રાજકુંવર એટલો બધો મોહિત થઈ જાય ને કોઈ જોયું જ ના હોય, એટલે એને લેવા માટે એક સેકન્ડે પણ આમ ઉભો રહે ત્યાં તો પેલી ક્યાંય નીકળી જાય ને, એટલે કોઈ એને જીતી શકતું નહીં, વરી શકતું નહીં. આ માયા છે ને એ આપણને આ ભગવાનને માર્ગે ન જાય એના માટે જાત જાતનું આમ છૂટું છૂટું વેરે છે. બસ આટલું થઈ જાય ને બે રૂમ રસોડું એ ભાડે મળી જાય, પછી નિરાયતે બસ ગુરુકુળ જોઈને માળા જ કરવી છે, સાંજની આરતીમાં અચૂક હાજર રહેવું છે, પણ એ જ્યાં થોડા દાડા થાય ને ત્યાં એમ થાય કે આ તો યાર સાલે ટૂંકું પડે છે, કારણ કે જોત જોતામાં બે બાળકો આવી ગયા, હવે આ બધું શું, હવે જો એ બેના માટે બે રૂમ જોઈએ, હવે ચાર રૂમ ને રસોડું એવું રાખો, એનો ફ્લેટ વળી માંડ કરીને હપ્તા ભરીને માંડ પૂરું કરે, તેને ઘરના કહે કે આપણે બધાને એક નાનો એવો બંગલો જ છે ને આપણે ફ્લેટમાં રહેવાનું, ફ્લેટ કરતા આ બંગલા કરતા સારું છે એમાં શું વાંધો, તો કે ના એ તો આપણે પર્સનલની પર્સનલ એમ સારું લ્યો, કોઈ સ્કીમ મુકાય ત્યાં આપણે લેશું, એ સ્કીમમાં નાનકડું કરી બેસે, બે વર્ષ વર્ષ જાય નહીં ત્યાં, કે આ તો સાંકડું પડે, મહેમાન આવે ને ક્યાં રાખવા, અગાશી માં ઉડાવવા, વળી પાછી બીજા આખી જિંદગી આમાં જાય, અને માયા એવું કઈ કરી દે, વળી આપણે એને દયા માનીએ, હાવ સસ્તામાં અમારે ઓળખીતા હતા, અત્યારે એના 25 લાખ બોલે છે પણ અમારે 15 લાખમાં મળી ગયો, ભગવાનની કેટલી મહેરબાની, પણ માયા આમ ફેંક્યું કે ભાઈ 7-8 રૂમ નો બંગલો હોય તો હું ગણાને પૂછું, મોટા બંગલામાં રેવા જાય, મેં કે હવે કેમ છે, તો કે સફાઈ કરવામાંથી નવરા નથી થતા, રેવામાં તો 1-2 રૂમ વપરાય છે, બાકી બધા ધૂળ ખાઈ જાય તો એને સાફ તો કરી રાખવા પડે ને, નહીતર ક્યારેક કોઈ આવે ત્યારે એમ થાય કે આ શું બધું, એટલે ભાઈ એમાં પીડ્યા છે, પણ અહીંયા મંદિર સાફ કરવા નથી અવાતું, એ બારીઓ સાફ કરી રાખે છે, એટલે આ બધા માયાના કામ છે, કંઈક ને કંઈક એવા મોહક મૂકી દે ને, એટલે એક ફેક્ટરી બીજી ફેક્ટરી, એક ટ્યુશન બીજું ટ્યુશન, હા એ મોહ લાગે, આમાંથી એટલું કરી લે, આટલું થઈ જાય, આટલું કરી લે, હવે આપણો છોકરો મોટો થયો છે એના ખર્ચા આમાંથી નીકળી જાય, XYZમાંથી, તો વળી એવું થઈ જાય, હવ ને આવું બધું થઈ જાય, એક પ્રોડક્ટ એમાં બીજી પ્રોડક્ટ સક્સેસ જાય છે, ત્રીજી પ્રોડક્ટ, માયા એમ કટકો નાખ્યા કરે, બરાબર અહીં સેટ થઈ ગયો ને ત્યાં વિધ અમેરિકા ઓફર આવે, તમે અમે તમને આગ્રહ કરી છે તમે અહીં આવી જાઓ, સારું લ્યો 2-3 મહિના આટો મારી આવું સેટ થઈ જશું ત્યાં રહી જશું, એ પછી કેનેડા એરપોર્ટ ઉતર્યા ઉતર્યા પછી કોઈ પાછા આવતા નથી, એટલે આ નાખે રાખે છે માયા, આવું વિક્ષેપ કરે કોઈ રીતે આપણે ભગવાન પાસે જવા દે નહીં, એવું જ છે, શું છે કઈ ન હોય, તમે જો ઘરેથી નીકળ્યા બરાબર જવા ને ક્યાં જવું છે, દેવદર્શન મંદિરે સત્સંગમાં જયારે સાંજે જીવ, હા આટલું બધું ટાઢોડું છે તમને કઈ નથી થતું, આમાં જવાય નહીં, સોઈ જાઓ છો ને, મને નરસિંહ મહેતા થઈ ગયા છો, જરીક ક્યાંક ઝાલર વાગી એટલે તરત મંજીરા ખખડાવા ઉપડી જાવ છો, ઘરે બે રીતે શું માનો, પછી અમે બધા ઉકાળા પાણી ના અંતે બધા નવરાશી તમારે સેવા કરવામાં, સોઈ જાઓ છો ને, મને લ્યો એસી કરી દો, બે ગોદડા ઓઢી જાઓ, અરે પણ તો એસી શું કામ કરું, તમે આમ ખુલ્લું મોઢું હોય ટક ટક જોઈએ રાખો છો, એટલે બંધ કરે, તમે હુતારે હારા પછી, અરે તમે પોઈડ્યા હારા, પણ આમ ઢાંકેલા હારા, હાવા જ હુતા હારા, એટલે તમે ગોદડા એટલા માટે એસી કરે તમે મોઢું ઢાંકીને હોઈ જાઓ, એટલે મારે તમારું એટલું ઓછું મોઢું જોવું, એટલે તરત ઢીલો પડી જાય, હારું લ્યો હવે ટાઢોડું છે નથી જવું, થઈ જાય નથી જવું, બરાબર નીકળ્યા ત્યાં કોઈનો ફોન આવી જાય, કેવી લાંબી વાત આ, એક જણા એની પત્નીને કીધું તું 1/2 કલાકથી બહાર રોડ ઉપર ગેટ પાસે એમને ઊભી ઊભી તારી વાત સંભળાય, પણ તું ત્યાં કોની હારે વાત કરસ, 1/2 કલાક થઈ, તો કે આ જોવાને આ બાજુમાંથી કાંતાભાઈ નીકળ્યા છે, હું એને કહું છું કે તમે આવો ઘડીક બેસો, આપણે ઘરે બેસીએ છીએ, ચા પાણી કંઈક કરીએ, તો એ કેમ ઉતાવળમાં છું, આજ હું નહીં ઊભી રહું, કે હું એટલે મને એમ થયું કે તો દરવાજે ઉભા ઉભા 2 મિનિટ વાત કરી લઉં એમ, ઓલો દાંત કાઢીને ગોટો વળી ગયો, આટલી બધી ઉતાવળ 1/2 કલાક તો થઈ ગયો, એક જણાની વાત ને કોઈ પણ યારે ફોન જોડે પૂરી 45 મિનિટ લે, કારણ કે પ્રોફેસર હતી, એક પીરિયડ 45 મિનિટ નો થાય, ફોનમાં એને 45 મિનિટ અંત આવે, બોલો એમાં એના મેથિયા મરચા કેમ આથવા એ બધું શીખવાડે, પાપડમાં કયો મસાલો નાખીએ સારો થાય, કોને ત્યાંથી વધારે સારા પાપડ મળે છે, ક્યાં તે રેડીમેડ મસાલા મળે છે, બધી વાત એમાં આવે, આડો ભીંડો સુધારીએ તો કેવો મીઠો થાય, ઊભો ભીંડો સુધારીએ તો કેવો મીઠો થાય, ગોળ ગોળ ભીંડો સુધારીએ તો કેવો મીઠો ભીંડો થાય, ને એની આમાં તમારા વરનો ભીંડો નીકળી જાય, અને અખતરા બધા ધણી ઉપર કર્યો, હા ઓલા ને કઈક એવી એવી વાનગી દીધી ને ઓલો જોઈ ગયો, એ કે આ શું છે, ખાવ ખાવ ખાવ. અરે પણ તું કઈક પેપરમાં કે રેડિયો ઉપર સાંભળી જાય, એ પછી તું બનાવે, એ અખતરો કરે, એ મને થાળીમાં દે છે, એમાં શું વાંધો છે, ખાવ ને. અરે તને અક્કલ છે, કઈ નવું કોઈ પણ વસ્તુ આપણે શોધીએ, સંશોધન કરીએ તો પેલો કૂતરા ઉપર પ્રયોગ કરીએ, હા તે એટલે જ દઉં છું, ખાવ ખાવ. પૂરા 45 મિનિટ ફોનમાં લઈએ. એક દિવસ એને 30 મિનિટમાં ફોન મૂકી દીધો. આશ્ચર્ય પહેલું, દુનિયાની 8મી અજાઈ બી ગણાય. એટલે એને ધણે વરે કીધું કે આજે એવું શું થયું કે તે 30 મિનિટમાં ફોન મૂક્યો, નહીં તો પૂરી 45 મિનિટ. તો કે રોંગ નંબર હતો, પછી લાંબી વાત શું કરવી. વિક્ષેપ માયા, મોબાઈલ આવ્યા પછી બેટરી ઉતારે પાર. કેટલા બિનજરૂરી વાતો થાય છે, આ માયા કરાવે છે. ગામડામાં શહેરની તો બહુ બધી જુદી સિસ્ટમ છે. ગામડામાં શિયાળો હોય એટલે પછી ગલી હોય કે કોઈ જગ્યાએ હોય તો ત્યાં તાપણું કર્યું હોય, એ શેરડીના છોતા ને પેલા સાંઠિયું ને રાડા ને એવું બધું કડબ ને એવું બધું હોય ને ઘાસ ને એવું બધું રાખીને, લાકડી નાના નાખીને તાપણા કરીને બધા બેઠા હોય કુકડાની જેમ પાંખું કરીને, એ બધું બળતણ ખૂટી જાય, લાકડીઓ હળગીને ઠરી જાય, કોલસા ઠરી જાય, તો એ કોલસાને આમ આંગળીએથી ને આમ આમ કરીને પગરખા ચંપલથી આમ ઊંધી કરીને રાખ તાપેલી ગરમ હોય એ હાવ ઠરી જાય, પણ તોય વાતો ખૂટે. એમાં આવી રીતે વાતો કરતા કરતા કેટલા વાગ્યા, અભાગ્યા પાસે કોઈની પાસે ઘડિયાળ નહીં, એટલે કેટલા વાગ્યા એ કઈ ધ્યાન રહ્યું નહીં. એટલે ઓલો કે એટલે કેટલા વાગ્યા હશે, તો કે હમણાં કહી દઉં. કેવી રીતે ઉભા રહ્યો, હમણાં કહી દઉં. એક પાણો ગોતી બાજુના ઘર ઉપર જવા દીધો, ત્યાં ડોશીએ બહાર કાઢી, હું આવું 2 વાગ્યા તો હજી હુતા નથી, 8 વાગ્યા ના બેઠા છો. બોલો કે હાલો 2 વાગી ગયા. આવી તો ઘડિયાળ હોય, બાતન સે કટે પંદ, બાતન સે કટે બેરે, બાતન નહીં બાતને કોઈ હેરાન હો જાત હે. આ બધું હું વિચારીને યાર વાણી એમાં બોલ્યો છું, એટલે એમાં સાંભળી લેજો. તો વાત ખૂટી જાય એવું બનતું નથી, પણ ભગવાનમાં ભજનમાં જવાતું નથી, આ માયા કરાવે છે. ગૃહકાર જ નાના જંજાળા, ઘરકામ નીકળી પડે એટલું બધું. આ વિદેશની અંદર જોવો તો શું, જે કઈ શનિ રવિ કે વીકેન્ડ મળે એટલે ગ્રાસ કાપવાનું, લોન કાપવાની, લોન્ડ્રીનું કરવાનું, ગ્રોસરી બધી ખરીદી આવવાની, અઠવાડિયાનું ભેળું કરી દેવાનું, એ બધું કરીને આ ત્યાં બધું કરી જાય, ત્યાં પાછ સોમવાર ચાલુ થઈ જવા, નવરાજ નહીં આટલા બરમુડા પહેરી લાગી પડે. ગ્રહકાર અને કેટલા, આમ તો એવું છે ને જેટલી જરૂરિયાતો ઓછી એટલું સુખ સમય મળે. રૂમ છે, રૂમનો અર્થ એવો જ છે, રૂમનો અર્થ શું, રૂમનો અર્થ તમે ડિક્શનરીમાં જોજો, રૂમ એટલે જગ્યા, દેર ઇઝ નો રૂમ, ત્યાં હવે જગ્યા નથી, રૂમનો અર્થ જ જગ્યા છે. પણ હકીકતમાં રૂમમાં એટલું બધું હોય કે એ બહાર બેઠો હોય. એક જણાએ કીધું કે ભાઈ ઓહો બહુ સરસ તમે તો બધું વસાવ્યું વસાવ્યું છે, આ કવાટ ને આ બધું રાસ રચેલો ના તે બધું, તો કે સ્કીમમાં આવ્યું, સ્કીમ જાત જાતની સ્કીમ છે ને એમાં બધું લીધું છે, આ ઘડિયાળ ને આ ફ્રીજ ને આ ઘરઘંટી, ફ્લોર મિલ ને આ બધું, આ બધું વોશિંગ મશીન ને બધું સ્કીમ, આવી સ્કીમમાં એ બધું છે ને, સ્કીમ સાબુની સ્કીમ, સાબુની સ્કીમ આવું, હા હા બાજુનો રૂમ ખોલો આખો રૂમ સાબુથી ભર્યો છે, તો એ સ્કીમમાં ઢળી લીધું બધું. હવે એ બહાર બેઠા આખો રૂમ તો એમાં ભર્યો છે. ગ્રહકાર જ પછી પ્રવૃત્તિઓ એવી છે કે માણસ નવરો થતો નથી, એ માયા વિક્ષેપ કરે છે. કોઈ રીતે ગુણાતીતાનંદ સ્વામી કે માયા તો પેટ કૂટે છે, છાતી કૂટે છે, ભગવાનને માર્ગે કોઈ જાય ને એટલે હાય રે હાય મારા હાથમાંથી ગયો, આ કહીને મારે શું કેવું છે કે ભગવાનને આશ્રય થયા ત્યારે આપણને ગમે તેમ કરીને સમય મળે છે, પૂજા કરવાનો, મંદિરે જવાનો, માળા કરવાનો, અહીંયા આવીને બેસવાનો. એટલી માયા આઘી થઈ, આ વિક્ષેપ ગયો ને, નહીતર ક્યાં પૂજા, પૂજા કરવાનો ક્યાં સમય મળે છે? લોકોને દૂધ પાણી કરવાનો સમય નથી મળતો આજના જમાનામાં. હા હા, એ રસ્તામાં હું કઈક કરી લઈશ, ખાવાનું છે પણ સમય નથી, અને જેને સમય છે એને ખાવાનું નથી. અમેરિકા અને વિદેશ એટલા બધા છે, ડેવલપ્ડ કન્ટ્રી છે, ખાવાનું ખૂબ છે, ખાવાનો સમય નથી. આપણે અહીંયા બધા 11 વાગ્યા સુધી સુઈ રહીએ છીએ, ઓલા તો 5 વાગ્યા ઉઠીને 5:30-6 તો ગાડીમાં બેસીને તૈયાર આપણો ડેટ થઈ ગયા હોય. નાવાનો સમય ન મળે તો બધી રીતે સ્પ્રે મારીને શરીરને સુગંધિત કરી નીકળી જાય. રસ્તામાં એક હાથે આમ સ્ટીરિંગ પકડ્યું હોય ને, એક હાથે આમ કેળું ખાતો હોય ને, એક હાથે કોફી મગ લેતો જતો ઘૂંટડો, આમથી બાઇટ કરતો, કૂતરું વાંદરું ખાતું હોય, વળી અંદર ખાડો, એમાં વળી કપ મૂકી દે ને વળી આમ મૂકી દે ને એમાં વળી એ પાછો વચ્ચે ફોન આવે, એ વળી પીતો જાય, આવી બધા ચોખા એકટાણા કરે. સાંજે આવીને બસ જમવાનું, સમય પૂરતો, ખાવાનું ઘણું, પણ સમય ન મળે, સમય નહીં. આપણે સમય પૂરતો ખાવાનું ન મળે, 5 જણા ઘરના સભ્યો, થાળીમાં 2 રોટલી, બધા સામું જોઈને બેઠા, કા તમે ખાવ હું ખાવ, સમય પૂરતો છે બોલો, પણ ખાવાનું નથી. વિક્ષેપ માયા એવો કરે છે કે માણસને દોડતો કરે છે. એક વસ્તુ બીજી યાદ આવી તમને કહું, આપણે જેટલા શુભ કર્મ કરવાના હોય ને, શુભ કામ, તો આપણે શું કરીએ, એમાં મુહૂર્ત જોઈ, સાચું ને? કેટલા પાસે મુહૂર્ત મંગાવીએ, જો ને પરફેક્શન છે ને બરાબર, લગ્નનું સારું મુહૂર્ત જોઈ લો ને. હકીકતમાં તો એવું હોય કે જે દી એક મુહૂર્ત નો હોય તે દી કરો તો પાર્ટી પોટ સસ્તા પડે, બેન્ડ વાળા અર્ધી ફીમાં આવે, ટ્રાવેલ વાળા પણ અર્ધી ફીમાં આવે. જે દિવસે એક જ મુહૂર્ત હોય તો બધા ભાવ ઉચકાઈ જાય ને, એટલે જે દી કમૂરતામાં જ કરાય. પણ શુભ મુહૂર્તમાં બધે શુભ કાર્ય માટે આપણે મુહૂર્ત શુભ જોઈએ ને, પુણ્ય કાર્યમાં. પાપ કરવામાં કોઈ મુહૂર્ત જોતા જ નથી. હકીકતમાં ભાઈ શું હોવું જોઈએ કે પાપ કરવામાં મુહૂર્ત જોવું જોઈએ, શુભમાં મુહૂર્ત જોવાય જ નહીં. પાપ કરવામાં શુભ મુહૂર્ત જોવું જોઈએ કે આમાં સરખું થાય, સરખું હરે, સારું થશે, ખરાબ થશે આપણું, એમાં થવાની જરૂર છે, એમાં રોકાવાની જરૂર છે. જો આટલું જ જીવનમાં આવે ને તો જીવન દિવ્ય થઈ જાય. પાપ કરવામાં મુહૂર્ત જોવું એટલે શુભ કાર્ય માટે આજ જેવું કોઈ શુભ મુહૂર્ત નથી, અને પાપ કરવા માટે કાલ જેવું કોઈ મુહૂર્ત શુભ નથી. સારું કામ કરવા માટે આજ જેવું કોઈ શુભ મુહૂર્ત નથી, અને પાપ કરવા માટે કાલ જેવું કોઈ શુભ મુહૂર્ત નથી. ગમે તેવો ખરાબ વિચાર આવી ગયો તે કાલે વાત, કાલે વાત. 24 કલાકમાં કેટલું મગજ ફરી જાય, પણ આપણે શું કરીએ છીએ, પાપમાં આજ ને આજ, પછી નહીં. તમે આજને આજ બધું પ્રોમિસ કરો ભાઈ, પછી નહીં છૂટી શકાય, પછી કાંકરિયા જવું પડશે. પણ એમાં આજને આજ, અને સારું કાર્ય જે કરવું હોય, 5 પૈસા દાન કરવા હોય, ક્યાંય સત્સંગમાં જવું હોય, ભગવાનને મંદિરે જવું હોય, શુભ કાર્ય કંઈક કરવું હોય, જપ તપ કરવા હોય, એ કાલ કરશું. એકાદશી દિવસે સવારમાં નક્કી કરે ઉપવાસ કરશું, પછી બપોર થાય ને ત્યાં હવે આવતી એકાદશી ચોક્કસ ને ચોક્કસ કરવી છે, ફરક ન પડે. ચાલો એ ભાઈડો બોલો નહીં ફરે, પણ આવતી એકાદશી ક્યારે વહી ગઈ 3 દી પછી ખબર પડે. બસ ગઈ એકાદશી આમ ચૂપચાપ વહી ગઈ, હું તો રોજે કેલેન્ડરમાં જોઉં છું, તોય વંચાયું જ નહીં. ભાઈ વંચાય ક્યાંથી, તારે રેવી જ નહોતી તો. એટલે શુભ મુહૂર્ત શુભ કાર્યમાં જોઈએ છે, પણ હકીકતમાં અશુભ કાર્યમાં શુભ મુહૂર્ત જોવું જોઈએ. પણ એ માયાનો વિક્ષેપ એવો છે કે આપણને એના માટે કોઈ સમય મળતો નથી. પણ એ જ વાત મારે કહીને આટલું જ કહેવાનું છે કે આપણે ભગવાનને આશ્રય થયા છીએ તો આપણે આ સમય મળે છે ને, અમને મળે છે, તમને મળે છે, નહીતર આ માયા નવરી રહેવા દે એમ. નિષ્કુળાનંદ સ્વામી કે આજે સહુ છે ઉદ્યમમાં, જ્યાં જોવો ત્યાં બધા ઉદ્યમમાં જ પીડ્યા છે, કોઈ નવરો નથી. નવરા પડે ભગવાન ભજે ને, અને આપણને નવરા થવાય છે, ભગવાન ભજાય છે, પાંચમાળા થાય છે, કાંઈક સદગ્રંથ વંચાય છે, ભગવાનને શરણે આવ્યા તો માયા આટલી નડતી નથી. અને જેમ હજી વધારે સત્સંગ કરીશું, જેમ ભગવાનનું સ્વરૂપ વધારે સમજીશું, એમ માયાનો વિક્ષેપ ઘટી જશે. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં વચનામૃતમાં કીધું કે જે કાચો પોચો હરિભગત હોય એને માયા ડગાવે, પણ પાકો હોય એને પછી માયા ડગાવતી નથી. ઉલટાની એને મદદરૂપ થાય છે, સુખદાયી થાય છે. ભગવાન ભજવામાં માયા ઉલટાની સુખદાયી થાય છે, એને એ ભગવાનના આશ્રયથી થાય છે. દેવી એશા ગુણમયી મમ માયા દુરત્તયા. આહાહા, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું આ માયા દુરત્તયા છે, કોઈ રીતે તરી શકાય એવી નથી. દુરત્તયા છે, તરી જ ન શકાય એવી છે. પણ મામે એ પ્રપદ્યંતે માયામ એતામ તરંતી, તે મારે શરણે આવે એ ગાયના પગલાને જેટલો સમુદ્ર થઈ જાય તરી જાય એમ માયાને તરી જાય છે આ શરણ. અને વાતે સાચી ને, દરિયો આપણે તરવો હોય તો તરાય બાહુબળથી, તુંબડા બાંધીને, માટલા બાંધીને ન તરાય. પણ મોટું જહાજ સ્ટીમર એ આવી જાય તો, એવું મોટું વખુંબર જહાજ કે જેના ઉપર પચાસ પચાસ તો પ્લેન યુદ્ધના જહાજ રહેતા હોય, યુદ્ધ પ્લેન રહેતા હોય, MiG-21 જેવા રહેતા હોય, કેટલી સ્પીડમાં ક્યાં જાય, આરામથી પહોંચી જાય. ભગવાનનું શરણ એવું છે. એટલે માયા વિક્ષેપ ગૌ કરે, પણ આશ્રયથી માયાનો વિક્ષેપ ટળે છે. હવે જેટલો આશ્રય દઢ એટલો વિક્ષેપ બંધ. ભજનમાં જ નડે છે ને, વિક્ષેપ થાય છે ને, મન ડિસ્ટ્રેક્ટ થાય છે, એટલા આશ્રયમાં હજી આપણી કચાશ. જેટલો આશ્રય દ્રઢ એટલો વિક્ષેપ બંધ. એટલે જૂના સાધુ કહેતા પલાઠી વાળીને બેઠા અક્ષરધામમાં પેઠા, પલાઠી વાળીને બેઠા અક્ષરધામમાં બેઠા, એને માયા ઓળંગી ગયા છે. પણ એ શાનેથી થાય છે? ભગવાનના આશ્રયથી, બીજાથી થતો નથી. તો એક વિક્ષેપ શક્તિ, જેટલો આશ્રય કરશું એટલો વિક્ષેપ ટળશે, જેટલો આશ્રય કરશું એટલી શાંતિ આવશે. અને અત્યારે જેટલો આશ્રય કર્યો છે એટલા પ્રમાણમાં આપણને વિક્ષેપ ટાળીને પણ ભજનમાં બેસાય છે. પાંચ પૂજામાં વધારે પાંચ માળા થાય છે, પ્રવૃત્તિવાળા જ છો, છતાં અવાય છે ને, આશ્રયથી અવાય છે. બાકી જેને આશ્રય નથી તો ગમે એટલે લાખ લાખ કયો તો એ ક્યાં આવે છે? સારું લાગે છે, એકવાર આવ્યા હોય તો એને લાગે છે કે વાત તો સારી લાગે છે, પણ તો બીજી વાર ઢીલા પડી જાય છે ને, માયા વિક્ષેપ કરે છે. બીજો છે આવરણ શક્તિ, ઢાંકી દે, આવરણ કરી જાય. શું ઢાંકે છે? આ બહુ મજાની વાત છે. આપણને ભગવાનમાં શ્રદ્ધા ન આવવાથી જ્ઞાન ઢાંકે, શ્રદ્ધા ઢાંકે, એટલે પછી મૂર્તિમાં શ્રદ્ધા ના આવે, ભગવત ભજનમાં શ્રદ્ધા ના આવે, મંત્રમાં શ્રદ્ધા ના આવે, સત્સંગમાં શ્રદ્ધા ના આવે, શાસ્ત્રમાં શ્રદ્ધા ના આવે, સંતોમાં શ્રદ્ધા ના આવે. આ માયાની આવરણ શક્તિ છે. આપણી બુદ્ધિને ઢાંકી દે, આપણી શ્રદ્ધાને ઢાંકી દે, આપણે શું કરવું છે એ સૂજવા ના દે, શું સાચું છે શું ખોટું છે એ ઢાંકી દે, જ્ઞાન ઢાંકી દે, વિવેક ઢાંકી દે. અને સાચો આપણા ઉપર કોઈ મોટો ઘૂમટો ટાણી દે તો પછી દેખાતું નથી ને, આવરણ થઈ ગયું ને, એટલે પછી આપણને નથી મનાતું. માયા આ કાર્ય કરે, ઢાંકી દે છે. જેને ભગવાનનો આશ્રય નથી એને વિશ્વાસ નથી આવતો. આજે આપણને મંત્રમાં ધૂનમાં 24 કલાકની ધૂન કરીએ તો આપણને એમ થાય છે ચાલો 24 કલાકથી ધૂન કરીએ, 12 કલાકની ધૂન કરીએ, કરવાનું શું છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ તાળીઓ પીટવાની, બરાબર. જેને બિલકુલ ભગવાનમાં શ્રદ્ધા નથી એ આવીને આવી રીતે 150-200-250 માણસ બેઠા બેઠા હોલમાં ધૂન ભજન કરતા હોય, તાળીઓ પાડતા હોય, તો એમ જોઈ રહ્યા કે આ લોકો શું ટાઈમ વેસ્ટ કરતા છે, આમાં આમાં શું મળતું છે, આમ ગાંડા આંખી બીચીને આમ દોડે થઈને આમાં એકનો એક જપે રાખે, રામ રામ કૃષ્ણ કૃષ્ણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. આ જરૂર શું છે? તમે સારું કામ કરો, કંઈક સારી પ્રવૃત્તિ કરો. તમે તમારા પિતાશ્રીને ક્યારે વાલા થાઓ કે તમે તમારા પિતાશ્રીને ગમતું કામ કરો, તર્ક જુઓ. પણ તમે એની સામે બેઠા બેઠા બસ તમારા પિતાજીનો ભાઈ રાજાભાઈ 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 ઓલો આવીને બે જોડા ઠોકે, રાજાભાઈ રાજાભાઈ તો ખેતરે જાતું બળદને પાણી પીવડાય, જરા હળ આંક્યા કળિયો આંક્યા, જરા ગાયો ભેંસો માટે નિરણ લેતો હોય, પણ ના એ નહી, હું તો રાજાભાઈ 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 રાજાભાઈ. તો કોઈ બાપ દીકરા ઉપર રાજી થાય નહીં, કેવું મીઠું મધ જેવું ગળે ઉતરી જાય આપણને, વાત સાચી છે. નામ લેવામાં શું, કોઈ બાપ રાજી ન થાય ભગવાન શેનો રાજી થાય. અને એમાંય વળી ઘણા લોકો તો માઇક ના સ્પીકરો મૂકે, રોડ ઉપર મૂકે, આજુબાજુ મૂકે, સોસાયટી મૂકે, આપણે કઈક આમ શું કામ મૂકે, ભૂલે જાણીએ અજાણીએ કોઈના કાનમાં ભગવાનનું નામ જાય તો એ જીવનું હારું થાય, પણ ઓલા હોય નથી અગતા, વાંધો નહીં ત્રણ દી એ તો સહન કરે, પણ ભગવાનનું નામ ક્યાંથી, પણ પરાયણે કલ્યાણ કરો છો, હા પરાયણે જ હોય. એ લોકો આવું કરવું છે આપણે નથી કરવું એની વાત નથી, પણ પેલી દ્રષ્ટિએ તમે જુઓ, આપણે આપણને ભગવાને એમની કૃપાથી માયા શક્તિ આવરણ થોડું હટાયું છે એટલે ભગવાનના નામમાં શ્રદ્ધા છે, એટલે કોઈ સત્સંગમાં શ્રદ્ધા છે, એટલે કોઈ સાધુ બોલે એમાં શ્રદ્ધા છે. સેજ માયા આવરણ કરી દે એટલે તરત બધું થાય, શ્રદ્ધા જ વહી જાય. આ બધો કોઈ કામનું નથી, એ બધો નકામું છે, કરવા જેવું બીજું કરો. સુખી થવું હોય તો કઈ મંદિરે જવાની જરૂર નથી, તમે જાપાન આંટો માર્યો, અમેરિકા આંટો માર્યો, એ લોકો કેમ ડેવલપ થયા છે એનો અભ્યાસ કરો ને એ પ્રમાણે પ્રવૃત્તિ કરો. કર્મયોગ જ મહાન છે, એ પ્રમાણે કરો. અને લાખો કરોડો લોકો છે ને આવરણ માયાનું, પછી આવરણ એટલી હદે હોય નજર સામે જોવે તો મનાય નહીં. નરસિંહ મહેતા એમના વેવાઈને ત્યાં ગયા કુંવરબાઈને મળવા, પછી સવારનો પોર થયો એટલે નરસિંહ મહેતા કે પાણી આપજો નાહી લઈએ, શિયાળાનો સમય મા મહિનો, પાણી તો આપ્યું પણ વેવાઈને એટલે વેવાઈના ઘરના ત્રાંબા કુંડી આવતી ને ફળ ફળતું ઉકળતું પાણી, હો કે તમે ભાતનો દાણો નાખો ને તો 2 મિનિટમાં બાફી જાય એવું પાણી આપ્યું નરસિંહ મહેતા કે લ્યો ના એવું ઊંધું ખોપડું હોય આવું પાણી આપ્યું. અરે નરસિંહ મહેતા ત્યાં વરાળું કાઢીને જોઈને કે પણ અરે આમાં તો કેવી રીતે નવાય, જરા ટાઢું પાણી નાખી દો અને ટાઢું પાણી લાવીને રાખો તો હું ભેળું કરીને પછી નાહી લઉં, આમાં તો 2 લોટા નાખીશ એક ડોલમાં તોય મારે નવાય એવું થઈ જાય છે. તમે તો બહુ મોટા ભગત છો ને, વરસાદ વરસાવી લ્યો, ટાઢું કરજો તમારી રીતે. એવો નરસિંહ મહેતાને એવો ઘા માર્યો, હરે કૃષ્ણ કર્યા કરો છો તમે, એમ કહો છો કે મારે તો સાંભળો એ સાચું નાણું, બીજું બધું ખોટું, અમને કોઈને તો તમે માનવા ખાતર માનો છો, બાકી તમને અમારામાં કઈ છે જ નહીં, ઈ અને દખ, તમને તો તમારો દામોદર જ દેખાય છે, બાકી આ તો એક ખાલી તમે ઉપલક, બાકી અમારા ઉપર તમને કઈ છે જ નહીં. બીજાના વેવાયો આમ આવતા હોય અરસપરસ મળતા હોય તમે જોવો, અને તમે આવો તો એમ લુખા હોય એવું જ લાગે, તમે તો અમારે યારે વાત કરતા હોય તો અંદરથી તમે જાણે કૃષ્ણ 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 એની યારે વાતો કરતા, અમારે યારે વાતો કરવામાં તમને કોઈ સ્વાદ નથી. અમે હું માણસ નથી જાનવર છીએ, ભગવાન ભજો એની ક્યાં ના છે, પણ તમે અમારું આવી રીતે અવગણના કરો એનું અમને દુઃખ છે. કરી લો ટાઢું, બધું ભગવાન જ કરે છે ને, ભગવાન કરતા છે એના ઉપર જયારે ઘા માર્યો ત્યારે નરસિંહ મહેતાએ કીર્તાલ ઉપાડી, હજી નાયા નથી, અને મલ્હાર રાગમાં શ્રી કૃષ્ણનું કીર્તન શરૂ કર્યું અને એવા લીન થઈ ગયા, ખુલ્લું ડીલ, ખાલી પોતળી પોતળી પહેરેલી અને કીર્તાળ સાથે નરસિંહ મહેતા મલ્હાર રાગમાં ભગવાન કૃષ્ણના ગુણ ગાવા માંડ્યા. ભાઈ શાખ પૂરે છે સાહિત્ય, હજી તો 15-20 મિનિટ થઈ ના થઈ ત્યાં તો ક્યાંકથી વાદળી ચડી આવી, હળેળ હળેળ વરસાદ મીળો પડવા. નરસિંહ મહેતાને નાહવું હતું ને નવાઈ ગયું. નરસિંહ મહેતા ઊભા થઈને કેટલું જ કીધું, ભગવાન કૃષ્ણ હવે તો સર્વ કરતા છે એટલું તો માનો. એમ ન કીધો મારા મલ્હારથી આવ્યો, હવે તો એમ કયો કે ભગવાન સર્વ કરતા, મારો કૃષ્ણ કરે બધું થાય એટલું હવે તો માનો. ના રે ના, એવું તો મા મહિના માવઠા થતા જ હોય. તમે ગાયો ને એ આવ્યા ને એને મોકલ્યું એવું છે ને, આપણે તો આપણા જિંદગીમાં જોયું છે ને માવ મહિનામાં ઘણા માવઠા થતા હોય છે. એ તો માવઠું થવું, તમારે બેસવું. નજરે જોયું તું માન્યું, આ આવરણ છે, નથી મનાતું. એક પતિ પત્ની, એમાં પત્નીને ખૂબ શ્રદ્ધા ભગવાનમાં, એટલે રામજી મંદિરે જાય, દેવ દર્શન કરે, આવું બધું કરી રાખે, ભજન કીર્તન કરે. એના પતિ છે ને એ હાવ ઉલટું ખોપડું, પણ હવે ઘર નભાવું એટલે બહુ કાંઈ એને તાણે તૂણે નહીં, કારણ કે પેલી એના જેનું હાથનું ખાવું એની સામું હું થાવું, જેના હાથનું ખાવું એની સામે હું થાવું પછી, એટલે બહુ કાંઈ બોલે નહીં. એમાં ભાઈ બીમાર પડી. નરસિંહ મહેતાની ઘટના પણ બનેલી છે, આ ઘટના પણ બનેલી છે. એટલે બાઈ બીમાર થઈ, દવાખાને લઈ જાય, ઔષધો કરે, ઉપચારો કરે, પણ બાઈને કંઈ સારું થાય નહીં. એટલે બાઈ ઘણી વાર કહે, મને આમ સારું નહીં થાય, તમે મહેરબાની કરીને મને મંદિરે લઈ જાઓ, મને દર્શન તો કરાવો ઠાકોરજીને, મારો જીવ ઝંખે છે. હા, આટલા તાવમાં ન્યા જવું છે, તારે મરી જવું છે એમ ને, આવા છોકરા રખડી પડે એ તને છે કાંઈ, અને ન્યાય એ હું પાણો કરી દેવાનો છે તારને, કરી દે તો ડોક્ટર કરી દે, પાણા હારા કરી દેતા હોય તો રામજી મંદિરનો પૂજારી છે એના છોકરા માંદા થાય છે તો એ હું શું કામ દવાખાને લઈ જાય છે. તર્કો તો એ લોકોને સૂજે, આપણને સૂજે જ નહીં. અને વાતે સાચી, પૂજારીને માંદા થાય તો એ દવાખાને તો જતા જ હોય ને, તો એ શું કામ દવાખાને, એ દવાખાને જાય છે ને તારે ન્યા જવું છે. આ કે હું દવાખાને જવાની ક્યાં ના પાડું છું, દવાખાને આપણે જઈએ, દવા પણ લઈએ, પણ એ ઠાકોરજી પાસે પણ જઈએ, લઈ ન જાય. પછી પેલી બાઈ તો ઊભી થઈ શકે એવી તાકાત રહી નહીં, પછી આને થયું કે આ સાલી મરી જાય છે. એટલે આને કીધું કે હવે તમે કહો છો ને કે તું મરી જઈશ મરી જઈશ, હું ખરેખર મરી જઈશ, તમારે જો છોકરા માટે મને જીવતી રાખવી હોય તો હવે હું ત્યાં જઈ શકું એવી તો રહી નહીં, એક કામ કરો ત્યાંથી ચરણામૃત લાવી દો, એ જો મને મળશે ને તો મારો ભગવાન જરૂર સારું કરશે. હવે આને તો સાજી કરવાની તો લાલચ હોય જ, એટલે પૂજારીને જઈને કીધું, ભાઈ હું તો કઈ માનતો નથી, વટ જોવો, આ માયાની આવરણ શક્તિ છે, આવા ઘણી જગ્યાએ જોડા હોય છે, આવા જોડા આવા ઘણી જગ્યાએ હોય, આવા હું તો આમાં કઈ માનતો નથી, પણ મારા ઘરવાળા માનતી છે. હા, એ બેન ઘણા વખત આવતા નથી, કેવા ભાવિક, એવા સરસ કીર્તન બોલે, સુતા ઓઠે રે સમરો સીતાના કંઠ કે વેણ લા બોલે વાયા રે, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. અરે બહુ સરસ તો એવા કીર્તનો બોલે, અને બેન તો આવતા જ નહીં તો કે બહુ માંદા, અરે રામ 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 ભગવાન ભગવાન શ્રી હરિ, અરે માંદા છે, હા આવીને કે આવી શકે એમ નથી. એટલે એને કીધું છે ચરણામૃત તમે આપો તો એને સારું થશે એવું કે છે. હા હા, ભગવાનનું ચરણામૃત શું ન કરે, એ ચરણામૃત મીરાબાઈ પી ગઈ હતી ભગવાનનું ચરણામૃત માનીને, તો રાણાએ ઝેર આપ્યું હતું તો એ અમૃત થઈ ગયું હતું, આ ઝેર તો નથી. અને એ ચરણામૃત અપાય તો જરૂર અમૃત થાય, જરૂર મરતા મરતા બચી જાય. આ ચરણામૃત છે ઠાકોરજી, પૂજારી ભાવિક ખરેખર ભગવાનનો બંદો હશે, એટલે ઠાકોરજીના ચરણનું ચરણામૃત ધોયેલું લઈ એને સરસ મજાનું આપ્યું, લ્યો પ્રેમથી આપજો, મારા રામ રામ કહેજો, મારા પ્રણામ કહેજો, વેલા હાજા થાય ને હરિકીર્તનમાં આવે અને બેનો દીકરીઓનો ખૂબ કીર્તન કરાવે, હા એવી અમારી રૂઢી ભાવના છે. ઓલો લઈને આવ્યો, લે આ ચરણામૃત. ભાઈએ પીધું, શાંતિ થઈ ગઈ. એને ધણીને કે તમે થોડુંક પીઓ. ન મને ન ફાવે, ઘણા ને તાવ આવે. એક ડોશીમાં મંદિર ઉપર ચડી ગયા, મૂળ એને મંદિરે તો કોઈ જાતી જ નહીં, પણ હવે ભેંસો ભડકીને એટલે બચવા માટે ચોરા ઉપર ચડી ગયા. ભેંસે ભડકીને બચવા માટે હમણાં પીલી નાખી એટલે ચોરા ઉપર ચડી ગઈ. એટલે ચડી ગઈ ત્યાં પૂજારી ને એમ કે માજી દર્શને આવ્યા છે, એને કે લ્યો માજી ચરણામર. તો હા મારી મશ્કરી કરો છો, ચરણામર માર થઈ સવાય. હવે મારા મોઢામાં એક દાંત છે, આ મારે મુજ ગઈઢી નહીં તું આવી રીતે મશ્કરી કરે. અરે માજી આમાં ચાવવાનું નો હોય ચરણામર. હા મને ખબર છે, આ પૂજારી પાછો એવો અહીંયા આવો એટલે ચરણામર લેવું જ પડે. તો મંદિરે આવ્યા છું કા? અરે હું ક્યાં આવીશ, આ તો ભેંસ ભડકી તે આવી છું. તો પૂજારીએ ધક્કો મારી નેઠી નાખી દીધી. આના કરતા ભેંસ આવી હોત તોય પી જાત. હા તો ભેંસ ની નહીં બેસ છે. પછી ભાઈ એને ચરણામર તો એને તો ન પીધું, પણ એમણે સાંજે પીધું, સવારે પીધું. ભાઈ કોળમાં આવી ગયો, જેમ ઓળો છોડો લંઘાતો હોય 15 દી જુવાર બાજરો ઘઉં, અને જેમ વરસાદનો એક ઝાપટું આવી જાય ને કેમ પાંદડા ટાઈટ થઈ જાય, એમ આંખ્યો વાંખ્યો મળી કલવળિયા કરવા. એટલે એને તો 2-3 દિવસનું આપ્યું હતું, પીધું ને. ભાઈ તો તરત ખાટલામાંથી બેઠી મંડી થવા, હાથે જઈને પાણી પીવા માંડે. આવું તો એટલે ઓલો કે માળો ચરણામૃત. હા હા, એટલે ભાઈ કે હજી પાછું એક વાર લઈ આવી દો ને. એટલે હવે તો એને એમ થઈ ગયું જ કે લઈ આવું છે. એટલે ત્યાં જઈને કે ચરણામૃત આપો મારી ઘરવાળી માટે. હા એ તો આપીશ. હો ભાઈ મારો રામ બધું કરે. હવે એને કેમ છે? તો કે તમારા ધતિંગથી સારું છે. હું તો માનતો નથી આમાં, પણ આ તમારા બધા જે ધતિંગ છે ને એનાથી એને સારું છે. દેખાય તોય મનાય, આવરણ શક્તિ છે, આવરણ શક્તિ છે આ માયાની, ન મનાવા દે. વિસનગરમાં શોભારામ બ્રાહ્મણનો દીકરો, બ્રાહ્મણને કુળે જન્મ, પણ સત્સંગીઓને અરે ભારે વેર. સ્વામિનારાયણનો ચાંદલો જોવે અને જેમ કૂતરો કેમ કોઈ કૂતરાની યુનિફોર્મ આરે વેરો, કૂતરા છે ને કૂતરાની યુનિફોર્મ આરે વેર. પોલીસ નીકળે ભસે, સાધુ નીકળે ભસે, કોઈ એવો વિચિત્ર ડ્રેસ નીકળે ભસે, યુનિફોર્મ આરે એને વેર કૂતરાને. આમ તો મને ઘણી વાર વિચાર થાય કે તમે બધા અહીંયા આવો છો, પણ એક સરસ મજાનો લાંબો જપો કુર્તો સફેદ અને સફો પાયજામો હોય અને તમે બેઠા હોય, હે હંસલાની હાર બેઠી હોય એવા કેવા રૂડા લાગો. પણ હવે કે આપણે કંઈક હવે આટલા પહેરીને આવીએ છીએ હારા, કેમ તો કે અમે સીધા ઓફિસેથી આવીએ ને આ બધું અમે ક્યાં બદલાવે. સારું, એટલે એ રીતે તમે આવતા હોય તો સારું છે, પણ આમ હોય તો કેવું રૂડું લાગે. અમારા આ છોકરાઓ છે એનું અમે જેટલા વર્ષ પહેલાથી ડ્રેસનું શરૂ કર્યું, અમદાવાદ ગુરુકુળમાં સભામાં ડ્રેસ પહેલો વહેલો અમે અહીં શરૂ કર્યો, પણ જે કોઈ આવે ને છક થઈ જાય, છક થઈ જાય. ઓહો હો, કેવી સભા લાગે છે, કેવા છોકરા રોજ આમ સભામાં ડ્રેસમાં બધા છોકરા બેઠા હોય, વાત સારી છે. એટલે શોભારામ એને સત્સંગીઓ અરે વેર, ચાંદલો જોવે ને ભડકે, આવડી આવડી ગાળો દે, મન ફાવે તેમ ગાળો. શ્રીજી મહારાજે પણ ગાળો દે. સત્સંગીઓ કે ભાઈ તમે એ રહેવા દો, અમારા ઈષ્ટને ગાળો ન દો, નહીતર પછી અમે સહન નહીં કરીએ. એટલે એ ગાળો દેતો બંધ થઈ ગયો. પણ પછી એકવાર એણે એવું કીધું, એટલે કે તમે આ ભજન કરો છો તો શું કામ એનું કરો? હે ભગવાન છે, હજરા હજુર હાલતો ચાલતા ખાલતા બોલતા ચાલતા ભગવાન છે. એમ સ્વામિનારાયણ જો ભગવાન હોય તો મને 8 દિવસમાં આંધળો કરે. સત્સંગીઓ કે અલ્યા હારું માગીને, કે સ્વામિનારાયણ ભગવાન હોય તો મારે 2 માળનું મકાન થઈ જાય, કે મારા છોકરા ઘરે બહારે થઈ જાય, જે ક્યાંય જ્યાં મોકલું ત્યાંથી પાછા આવે છે. ગમે એમ કરીને માંડ કરીને એમને ફોટાની ઝરખાવીને આમ ડાળે વળગાડી દીધું, તો 2 દાડ આમ ડાળ છૂટી જાય છે. તે સારું માગ ને, પૈસા માગ, સંપત્તિ માગ, સારું માગ ના, સુખેથી મારે જે માગ્યું છે એ થાય. તમારા સ્વામિનારાયણ આ લખ્યું છે ભક્ત ચિંતામણીમાં નિષ્કાળાનંદ સ્વામીએ. સત્સંગે કીધું ભાઈ સારું માગ, હજી તને કહીએ છીએ, સારું માગીને અખતરો કરીને, અમૃત માગીને ખતરો કર, ઝેર માગીને શું કામ કરે છે? તો કે ના, ભલે સુખે થાય, મારે બીજું કઈ જોઈતું નથી. સ્વામિનારાયણ ભગવાન હોય તો હું આઠ દીમાં આંધળો થાઉં. નિષ્કુળાનંદ સ્વામી કે આઠ દિવસનો વાયદો તો આઘોર્યો, ચાર દીમાં આંધળો થયો. ધબોય નમઃ. આમાં હું કરે દોરીને જાય તો સત્સંગ કે લ્યો થયા ને સ્વામિનારાયણ, એ તો મારા કર્મે થવાનો, એમાં કઈ સ્વામિનારાયણ ભગવાન છે એવું હું માનતો નથી. થવાનું તો થઈ ગયો છે, અમે અવસ્થા થાય તે થાય. આવું આવું નહીતર મનાઈ જાય ને, તોય માન્યું ના, એ કઈ નહીં, મારા કર્મે થયો, હું આવતી મરો બીજું શું. એક ગામ હું ભૂલી ગયો, ત્યાં શ્રીજી મહારાજ ગયેલા, ત્યાં કોઈએ મહારાજને ખબર કરી કે મહારાજ આ ગામમાં એક ગરાસીઓ કાઠી છે ને, એ બહુ વેર રાખે, તમારે જ્યારે હોય ને ત્યારે એનો જમૈયો છે ને કટાર એને ધાર કાઢે. આપણે કોઈ નીકળે કેમ, તો કે સ્વામિનારાયણ ભેળા થઈ જાય ને તો નાકકાન કાપી નાખવા છે, નાકકાન કાપી નાખવા, રોજ ધાર કાઢે, રોજ ધાર કાઢી કાઢીને અડધો ઉતારી નાખ્યો, રોજ સવારે ઉઠીને પેલું કામ ધાર કાઢવાનું જ કરે. એટલે કોઈ કે શું કામ કરો દરબાર, આ શું કરો છો? તો કે સ્વામિનારાયણ ભેળા થાય ને તો નાકકાન કાપી લેવાય, નાકકાન કાપી લેવાય, નાકકાન. એમાં ગામને તળાવને પાળી દાવી ને મહારાજ બેઠા, એ ગામમાં બે પાંચ હરિભક્તો અને સંતો ના બધા ઓલાને કોઈ કીધું સ્વામિનારાયણ આવ્યા છો? ધાર કાઢતા હતા ને એ જ આવ્યા છે. અહીંયા મહારાજ ને કોઈ એમ કીધું કે મહારાજ આ ગામમાં કેવો કાઠી છે ને, મહારાજ આવો અમે કોઈ વેરી નહીં ભાડ્યો, રોજ સવાર માં ઉઠીને ધાર કાઢે અને અને કાંઈ પૂછે કે બસ સ્વામિનારાયણ ભેળા થઈ જાય ને નાકકાન કાપી લેવા છે, બસ ફૂલ ધાર રાખે, એટલા ભેળા અળગા થઈ જાય. મહારાજ કે એમ બોલાવો ને તો અમે બેઠા જ છે, એને કયો ખબર કરો. એટલે એક જણા જઈને પાછું કીધું સ્વામિનારાયણ આવી ગયા છે, તળાવની પાડે બેઠા છે, અમે તમારી વાત કરી કે કેટલાય વખતથી આ જમૈયો કટાર હજાવીને રાખ્યો છે, તો સ્વામિનારાયણ એમ કીધું છે કે એને અહીં મોકલો, ભલે આવે સુખે અમારા નાકકાન કાપે. દરબાર પાછું આવું વળ ચડ્યો, કટાર બટાર ભેટમાં નાખી નાગા આવીને મહારાજ સામે બેસી ગયા. મહારાજ કે શું છે દરબાર? અમે સાંભળ્યું છે કે તમે અમારા નાકકાન કાપવા માટે તૈયાર થયા છો, અમે એવું શું ભૂંડું કર્યું છે? મહારાજ નો કેવો નિર્માની જવાબ છે, અમે એવું સંસારમાં દુનિયામાં એવું શું ભૂંડું કામ કર્યું? કોઈ ભૂંડું કામ કર્યું હોય એના નાકકાન કપાય, અમારું એકે કઈ ખરાબ કામ હોય તો તમે અમે કયો, તો અમને અમારી ભૂલ તો ઓળખાય, અમે એવું શું કર્યું છે? તો એ લોકો પણ તમે ભગવાન થઈને પૂજાવ છો તે એ મારાથી શે દેખ્યું જાય? મહારાજ કે દેખ્યું નથી જાતો, તો કે ના એ જ વાત છે, સારું આજથી નહીં દેખાય. ત્યાં ત્યાં બે બાપાની આંખો બંધ થઈ ગઈ, તોય પગમાં પીડ્યો નહીં, પગમાં પીડ્યો નહીં, બીજાને ટેકો લઈને ઘરે વયો ગયો, નહીતર પડી જવું જોઈએ. હા, માયાની આવરણ શક્તિ છે કે જે આપણને એમની પાસે જવા દેતી, મનાવા જ ના દે. એટલે જેટલું આપણને સત્તમાં શ્રદ્ધા ન આવે એટલું માયાનું આવરણ છે. એક પ્રસંગ કહું પછી આજની વાત પૂરી, બહુ મીઠી ને મધુરી. અમેરિકા, અમેરિકામાં કાળિયો છોકરો, બિલકુલ બનેલી વાત, બે કાનને ખુલ્લા રાખીને સાંભળજો આજના સેશનની છેલ્લી વાત. અમેરિકા, કાળિયો છોકરો, અશ્વેત, સ્કૂલમાં ભણે, હોશિયાર. હોશિયાર એટલે કેવો? પરીક્ષા ઉપર આમ તેમ થોથા થોડાક જોઈ લે, સારે નંબરે પાસ થઈ જાય, સારા માર્ક્સથી, સારા ગ્રેડથી, એટલો હોશિયાર. બાકી રમતિયા, ધીંગા મસ્તી, હરવું ફરવું, લેરા લાલા. એમ કરતા કરતા કોલેજમાં દાખલ થયો. હવે કોલેજમાં એને આવું જ રાખ્યું, હરવું ફરવું, લેરાથી રહેવું, ખાવું પીવું, મોજ મસ્તી, પરીક્ષા ઉપર આપણે આમથી આમ જોઈ લેશું. પણ એ વર્ષે એને કોલેજનું પેલું ફેકલ્ટી પસંદ કરવાનું, આમાં જો સરખું થાય તો એને સારી ફેકલ્ટીમાં એને ઈચ્છિત ફેકલ્ટીમાં જવાય, મેડિકલમાં જવું, જેમાં જવું એમાં. એ પરીક્ષા નજીક આવી ગઈ અને મૂંઝાણું, કારણ કે કેમેસ્ટ્રી વિષય એને અણગમતો વિષય, મગજમાં ઉતરે નહીં, ગોઠવણપટ્ટી બહુ ચાલે નહીં, અભ્યાસક્રમ મોટો, ફોર્મ્યુલા કેટલીક ગોખવી, થોડોક મહાવરો હોય તો બધું થાય, અને પાછું એ કેમેસ્ટ્રી આ રહી અને બાપે મારે વેર, પરીક્ષા તો આંબી ગઈ. આજને જ રાત કાલ સવારે પેપર આપવાનું, પરીક્ષા ખંડમાં જવાનું. હા, હવે શું? રાતે કેમેસ્ટ્રીના પુસ્તકો લીધા, ઘણું બધું આમથી આમ ગોખવાનું તૈયારી કરી, હવે પસ્તાવો થાય છે કે હું રખડ્યો ન હોત, મેં વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોત, સ્કૂલમાં ભણતો અને જેમ જરા નજર કરી લેતો અને પાસ થઈ જવાતું, એ આ અભ્યાસક્રમમાં ક્યાંથી થાય? બહુ ભૂલ ખાઈ ગયો. હવે એક રાતમાં પણ શું થાય? અને કાલ સવારે પેપર આપીશ, પરીક્ષા આપીશ, હું એમાં ફેલ થઈશ અને મારી લાઈફ ખલાસ, કારકિર્દી ખલાસ, જે મારે જીવનમાં જે લાઈન ઉપર જવું છે નહીં જવાય. હું આટલો હોશિયાર, મારી સાથેના છોકરાઓ સારી સારી લાઈનો પકડી લેશે, અને હું, મેં શું કર્યું? આ બરાબરનો જે મારો મોકાનો સમય, એમાં મેં મારી છોકરમાં જ ન છોડી. વળી સ્વસ્થ થયો, પાણી પીધું, આંખો પર પાણી છાંટ્યું, તાજો માજો થયો, વળી પાછો કેમિસ્ટ્રીના થોથા લીધા. ઘણું માથાકૂટ કરે પણ કઈ ભેજામાં ઉતરે નહીં. આખે શરીરે પરસ્યો વળી ગયો, આંખમાં આંસુ આવી ગયા, બિલકુલ બનેલી ફેક્ટ વાત, રણમસ થઈ ગયો, અડધી રાત ભાંગી ગઈ છે, કોઈને કહેવાય એવી પરિસ્થિતિ રહી નહીં, અકળામણનો પાર નથી, જિંદગીનો સવાલ આવી ગયો. કારણ કે એનાથી જ એની કેરિયર બનવાની હતી, અને હોશિયાર વિદ્યાર્થીની કેરિયર ખતમ થાય એને બહુ દુઃખ. કોઈ ઉપાય ન સૂજ્યો, થોથો બંધ કર્યો, રડતી આંખે આંખો બંધ કરી ભગવાનની પરમાત્માની પ્રાર્થના કરી. આજ એને પહેલી વાર શ્રદ્ધા આવી અને પરમાત્માની પુકાર કરી, દિલથી, હે પ્રભુ, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, મારી ભૂલ થઈ ગઈ, પણ હું તારે શરણે છું, મને કોઈ પણ રીતે બચાવી લે, નહીં ત્યારે મારી જિંદગી હતી ન હતી થઈ જશે, મારા ઉપર કૃપા કર. એમ પ્રાર્થના કરતા કરતા એની આંખ મળી ગઈ, સૂઈ ગયો. થાક્યો તો હતો જ, મનથી પણ થાક્યો હતો, ઊંઘ આવી ગઈ. ઊંઘમાં એને સ્વપ્ન આવ્યું, જાણે વર્ગખંડમાં બેઠો છે, વિશાળ વર્ગખંડ છે, પણ વર્ગખંડમાં કોઈ નથી, એકલો પોતે બેઠો છે, સામે બ્લેકબોર્ડ છે, ટગર ટગર જોવે છે. ત્યાં જ બારણું ખુલ્યું, એક દિવ્ય શ્વેત પ્રતિભા સંપન્ન એવી વ્યક્તિ બારણું ખોલીને અંદર આવી, આની સામે સ્મિત કર્યું, સીધો બ્લેકબોર્ડ ઉપર ગઈ, કેમેસ્ટ્રીનો દાખલો ગણ્યો અને ધ્યાનથી એને જોયો, નોટમાં રાઇટ ડાઉન લખી લીધો, પૂછી નાખ્યો, બીજો દાખલો ગણ્યો, કોપી કરી લખી લીધો. એક પછી એક દાખલા ગણતી ગઈ પેલી વિભૂતિ, આ સ્વપ્નમાં નોટમાં લખે છે, લખતો જાય છે, એવી રીતે એને ઘણા દાખલાઓ ગણ્યા, એને ઘણા લખ્યા. અચાનક સ્વપ્ન ઉડી ગયું, આંખ ઉગડી ગઈ, હું ક્યાં છું? હું તો અહીંયા જ છું, સ્વપ્નમાં દેખાણું શું? દાખલા બધા યાદ, તરત જ નોટ લઈ, એકડે એકથી જેટલા યાદ હતા એ બધા દાખલાઓ પાછા ફરીથી નોટમાં લખી લીધા. રિવિઝન થઈ ગયું, સવાર પડી ગયું, ફ્રેશ થઈ નાહી ધોઈ જે કહેશે કરી, બ્રેકફાસ્ટ કરી, સીધો પરીક્ષા આપવા ગયો. પરીક્ષા ખંડમાં બેઠો છે પણ શરીર આખું ધ્રુજે છે, આજે મારું શું થશે? બધા વિષયોમાં ફૂલ્લી અને જેને આધારે મારે જીવનની કેરિયર પસંદ થવાની, એમાં હું શું કર્યું? મેં પેપર હાથમાં આમાં પકડે તો ધ્રુજી હાથ, ખોલવું જ નથી, પણ પેપર તો આવે જ, લીધું, જ્યાં ખોલ્યું પેલો દાખલો સ્વપ્નમાં ગણ્યો તો એ જ, હે બીજો એ જ, ત્રીજો એ, ચોથો એ, ઓ માય ગોડ, હે પરમ કૃપાળુ પરમાત્મા, તે ખરેખર મારી પ્રાર્થના સાંભળી? આંખમાં આંસુ આવી ગયા. જેટલું સ્વપ્નમાં પેલી વિભૂતિ ગણાવ્યું હતું એટલું બેઠું પેપર હતું. આને કોન્ફિડન્સથી લખ્યું, ફૂલ્લી પાસ થયો, મેડિકલ લાઈન મળી ગઈ, ખૂબ ભણ્યો. પણ તે દિવસથી એક કલાક સુધી એ ચર્ચ માર્યો, ઠાકોરજીની પાસે પરમાત્માની પ્રાર્થના કરી, પ્રભુ મેં પ્રાર્થના કરી, આપે મને મદદ કરી, પેપર આપ્યા પછીની, હવે ક્યારે આવી તસ્દી નહીં આપું, હવે હું મહેનત કરીશ, હવે હું રમતવેડા નહીં કરું. પણ તે ખૂબ અણીના સમયે દયા કરી છે, મારી પ્રાર્થના સાંભળી છે, તું ખરેખર છે અને તારી પ્રાર્થના પણ અમોઘ શસ્ત્ર છે. ખૂબ ભીણો, મેડિકલમાં ગયો, ન્યુરોસર્જન ડોક્ટર થયો. એ યુનિવર્સિટીનું નામ અમેરિકાની યેલ યુનિવર્સિટી, યેલ, યેલ, યશનો એ, યેલ યુનિવર્સિટી અમેરિકાની. એ કાળિયા છોકરાનું નામ બેન કાર્સન. આજે એ વિશ્વ સન્માનીય ડોક્ટર છે અને જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક ન્યુરોસર્જરી વિભાગમાં એ ડાયરેક્ટર છે. એમણે પોતાની આત્મકથા લખી છે, ગિફ્ટેડ હેન્ડ્સ, એમાં પોતાની જાતે આ પોતાનો આ પ્રસંગ લખ્યો છે કે મારી આવી રીતે પરમાત્માએ રક્ષા કરી છે અને એનું જીવન પણ એવી રીતે સેવામાં પોતે રાખ્યું છે. બની શકે આમ સ્વપ્નમાં થાય, આવું બેઠું બેસે, જેટલું મનાય એટલી માયા આગી ગઈ. અને જો શંકા રહેતી હોય કે ના આવું તો કેમ થાય, સ્વપ્નમાં કોઈ વળી દાખલા ગણાવી જાય તો તો અમને ના આવે, અમે પાંચ માનસી પૂજા કરીએ છીએ. ઉલટામાં સ્વપ્ન તો એવા આવે છે, પાછળ કૂતરા પીડા હોય, પરીક્ષા દેવા જ ના જઈ શક્યા હોય. પણ ગિફ્ટેડ હેન્ડ્સમાં બેન કાર્સને પોતાની આ લખેલી આત્મકથામાં આ પ્રસંગ લખ્યો છે. મનાય નહીં એવો કે પ્રાર્થના કરે ને સુઈ જાય ને આખું બેઠું પેપર કોઈ સ્વપ્નમાં ગણાવી જાય, પણ થયું છે, આ એના જીવનમાં છે. આ પ્રાર્થના છે, આ શરણાગતિ છે. પણ એમાં હું પહેલેથી બોલ્યો એ જ કે જો આ જ વાતને આપણે માની શકતા હોઈએ તો આવરણ હટ્યું છે, મનાતું ન હોય તો આવરણ હજી હટ્યું નથી. ભગવાનની પ્રાર્થના બધું કરી શકે, ભગવાનનું નામ બધું કરી શકે, પરમાત્મા બધું કરી શકે, પણ એ કરાવવા માટે આપણી પાસે એવી દીનતા, રુજુતા અને શરણાગતિ હોવી જોઈએ તો એ થાય છે. અને એ કેવળ ને કેવળ માયાનો પડદો વિક્ષેપ અને આવરણ જે શક્તિ વાપરે છે, જીવને ભૂલાવે છે. ભગવાનના માર્ગે શ્રદ્ધા નથી આવતી, સતમાં શ્રદ્ધા નથી આવતી, શાસ્ત્રમાં શ્રદ્ધા નથી આવતી, નામમાં શ્રદ્ધા નથી આવતી. નામ, નામમાં તે શું છે, નામને તે શું વળગે, નામમાં શું રાખ્યું છે, આ બધા તો વળી બધા લેખો લખાયેલા હોય તો ન ગમે, મનમાં ગમે નહીં, ઉતરે નહીં કે સત્સંગથી વળી શું થઈ જાય છે, પૂજા પાઠ કર્યાથી શું થાય છે, દેવ મંદિરે જવાથી શું થાય છે. ઠીક છે, એટેન્શન મળે, બાકી ત્યાં મૂર્તિ આપણે જ ભગવાન બનાવ્યો છે ને આપણે બેસાયરો છે, ભગવાનને જ આપણે બનાવ્યો છે. જો ભગવાન ખરેખર હોય તો ઊંટ આખા લોકો સમાજ ભેળો થાય, ઊંટનો સમાજ, અને વિચાર કરે ભગવાન છે તો એ કેવો ભગવાન બનાવે, ઊંટ જેવો. તો માણસો એ ભેળા થઈને એના જેવી આકાર આપીને એક બેસાડી દીધો અને આપણે જ ભગવાનને ભગવાન બનાવ્યો. અને એની આગળ આપણે જ જેને બનાવ્યો એને જ જઈને પગે પડવાનું, આવી મૂર્ખતા શું કામ લોકો કરતા હશે. વાત સાચી છે, આપણે એક પથ્થર લીધો, પથ્થરમાંથી આપણા જેવી આકૃતિ દોરી અને આપણાથી થોડા વિચિત્ર લાગે, વિશિષ્ટ લાગે, એટલા માટે ચાર ભૂજાઓ કર્યા, મુકુટ પહેરાવ્યો, ભગવાન માનીને પૂજવા માંડ્યા. આ મૂર્ખતા છે, એટલે કે વાત સાચી છે. એટલે આ આવરણ શક્તિ છે, અને પેલી એક વિક્ષેપ શક્તિ છે કે જે આપણને ભગવાનની ધૂન ભજન કીર્તનમાં જવા ન દે. આવરણ શક્તિ શ્રદ્ધા ના આવવા દે, અને વિક્ષેપ શક્તિ આપણને ભાગ લેવા ન દે, રોકે. આ બે શક્તિ ભગવાનને આશ્રય જાય તો હટે છે, એટલે આપણને કંઈક સમય મળે છે. અને એટલે જ આપણને બીજાને શ્રદ્ધા નથી આવતી તો આપણે 12 કલાક 24 કલાક બેસી રહેવામાં આપણને ધૂનમાં શ્રદ્ધા આવે છે કે ભાઈ જે થાય એ ધૂનથી થાય, ભજનથી થાય, ભગવાનની મૂર્તિની પૂજા કરવાથી થાય, દર્શનથી થાય, એ બધું આપણે સ્વીકારીએ છીએ ને. એટલે આવરણ હટ્યું છે, એટલે ભગવાનના આશ્રયથી માયા આપણને આ સંસારના મોહમાંથી બચાવે છે, માયાને તરાય છે, અને પોતાના ધામમાં પોતાના પદમાં પોતાની સમીપે આપણને બચાવીને લઈ જાય છે. આ માયા તરાય છે, નહીતર માયા બહુ દુઃખ આપે છે, અને માયાના જ બધા દુઃખ છે. જોઈતો તો એ નથી મળતું, લ્યો દુઃખ છે ને, અને બધું ધાર્યું હોય થતું નથી, જે હોય એને છીનવી લે છે, માયા જ બધું કામ કરે છે. પણ ભગવાનના આશ્રયથી આપણું માયા બહુ ખરાબ કરી શકતી નથી. મંગળને ગ્રહ પહેરે, નંગ પહેરે, અને શનિનો નંગ પહેરે. એક જણાને કીધું ને જ્યોતિષીએ કે ભાઈ તમે શનિનો નંગ સોનામાં બનાવી અને શનિનો નંગ બેસાડી અને તમે પહેરો તો તમારી આ દુર્દશા છે ને મટી જાય છે. એટલે વળકે સગવડતા હોય તો કરીએ ને, કાંઈ છે જ નહીં. તો કે ભલા માણે મારું માનો, ઉછીના પાછીના લઈને પણ તમે એક વાર સોનાની વીંટી બનાવી શનિનો નંગ બેસાડીને પહેરો, તમારે જોવો જોઈએ મહિનાની અંદર તમારે સારું થઈ જાય છે કે નહીં, પછી મને મળજો. તમારે આ જ તકલીફ છે, શનિનું નડતર છે. અને પેલા એ બિચારાના ફોનિન ત્યાં ઉધારે સોનું લઈ નંગ બેસાડી વીટી કરીને પછી આંગળીને પહેરીને ભરે. એક મહિના પછી જ્યોતિષી પાસે પાછો ગયો હતો, એટલે જ્યોતિષી જોયે, હા આવો 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 ટપુભાઈ આવો, હવે કેમ છે મહિના પછી આ તમે નંગ પહેર્યા પછી? તો કે જો પેલા તો છે ને એકલો શનિ નડતો હતો, હવે હોનિય નડે છે. એ શનિ છે ને ઉઘરાણીએ નહોતો આવતો, આ રોજ ઉઘરાણી આવે છે. હવે તમે કયો મારે શું કરવું? એટલે એ ગમે એટલા ગ્રહ હોય પણ એ દસમો ગ્રહ છે એ પરમાત્મા છે, અને એ ગ્રહ પરમાત્માના ગ્રહનું નામ શું છે? અનુગ્રહ. શનિ ગ્રહ, મંગળ ગ્રહ, કેતુ ગ્રહ, રાશિ રાહુ ગ્રહ, આ બધા ગ્રહ છે ને, પણ ભગવાનની કૃપા અનુગ્રહ છે. એ અનુગ્રહ ભગવાનનો જેના માટે હોય એને નવે નવ ગ્રહ કાંઈ કરી શકતા નથી. દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમ રહેતે તે. અનુગ્રહ જોઈએ, બાકી કોઈ ગ્રહની વીટીઓ વીટીઓ પહેરવાથી કાંઈ ભલી વાર થતી નથી. સોની કમાય, સોની કમાય, પણ કાંઈ આપણું અનુગ્રહ વગર કાંઈ પાર પડવાનું નથી. એટલે ભગવાનનો અનુગ્રહ, એનાથી માયા હટે છે અને સુખી થયે છે. કાળ માયા, હવે આવે પાપ અને કર્મ અને યમદૂત, એની વાત આવતી વખતે લઈશું. અહીં આપણે પૂરું કર્યું. સહજાનંદ સ્વામી મહારાજ.